ಕಾಣ ಬಂದ ತಂತಾರಿ ಅರೆ ತಮ್ಮ ಕೇಸೋನೆ ದೇವು પોતાને તત્વજ્ઞ ગણાવતી હું ઘણી વ્યક્તિઓને મળ્યો છું એ કહેતી હોય શુદ્ધો પ્રયોગમાં રહેવું, આત્મા શુદ્ધ બુદ્ધ મુક્ત છે, હું પરમાત્માની તુલ્ય છું, આ કહેવું, આ વિચારવું. એટલે દેવું સ્વીકારો તો ખરા, વાળો નહીં તો જવા દો. ભગવાન મહાવીર સ્વામીએ સ્વીકાર્યું હતું, તમને ખબર હશે. ભગવાન જયારે ગર્ભમાં આવ્યા ને, તો ગર્ભમાં આવ્યા પછી, આઠમો મહિનો હતો ત્યારે ભગવાનને વિચાર આવ્યો. ગર્ભમાં ભગવાનને એ જ્ઞાન હોય. ભગવાન જયારે દેવલોકમાંથી છબીને આવે, દરેક તીર્થંકર મતિ સુત અવધી સાથે લઈને, એ ત્રણ જ્ઞાન ભગવાનમાં હોય. પ્રભુ જન્મ્યા જય જય કારી, એટલે ગર્ભમાં ભગવાનને જ્ઞાન હતું. તો ભગવાને વિચાર કર્યો, મારું હલન ચલન થવાથી મારી માતાને ભારે તકલીફ થાય છે, માટે હું સ્થિર થઈ જાઉં. ભગવાન સ્થિર થઈ ગયા. તમને ખબર હશે કલ્પસૂત્રમાં આ બધા પ્રસંગો આવે છે. ભગવાન સ્થિર થઈ ગયા. સ્થિર થઈ જતા માતા રડવા લાગ્યા. ભગવાનની મોટી બહેન સુદર્શનાએ પૂછ્યું, માતું રડે છે, એ કે મારો ગર્ભ ગયો, મૃત્યુ પામ્યો, કોઈ હરી ગયું. દોડતી જઈ અને સુદર્શનાએ નંદીવર્ધનને કીધું, મારો ગર્ભ ગયો. નંદીવર્ધન રડવા લાગ્યા, સભામાં ગયા. સિદ્ધાર્થ રાજાને કહ્યું, સભા કી સ્તબ્ધ થઈ ગઈ. શાસ્ત્રકાર લખે છે, ક્ષત્રી કુંડમાં ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓએ કલ્લોલ કરવાનું ને ગાવાનું છોડી દીધું. જાણે પવન વાતો બંધ થઈ ગયો. થોડીક વાર પછી ભગવાને અંદર જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે મારા સ્થિર રહેવાથી માતાને સુખ થયું છે. તો એમને જોયું કે અરે બધા દુખી થઈ ગયા છે, એટલે પોતાની ટચલી આંગળી ગર્ભાવસ્થામાં આઠમા મહિનાના ગર્ભે હલાવી. માને ખુશી થઈ ગઈ, માં ઊભી થઈ, માએ કહ્યું મારો ગર્ભ જીવે છે. સુદર્શનાએ દોડી નંદીવર્ધનને કીધું, નંદીવર્ધન સભામાં ગયા. મોટો ઉત્સવ થઈ ગયો, ઉત્સવ. મહત્વની વાત મને હવે કહેવી છે તમને. ભગવાને ગર્ભમાં આઠ મહિના હતા ત્યારે પહેલો અભિગ્રહ લીધો, માતા જો તમે આ કૃતજ્ઞતા છે. ભગવાને કૃતજ્ઞતાનો પહેલો પાઠ શીખવાડ્યો છે શાસ્ત્રમાં. ભગવાને અભિગ્રહ લીધો, માતા પિતા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. તમે વિચાર કરજો, માતા પિતા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. આ સંકલ્પ પહેલો ભગવાને કર્યો. કારણ, ભગવાનમાં એ કૃતજ્ઞતા પૂરેપૂરી હતી. માતા પિતાનો ઉપકાર છે કે જેને જન્મ આપ્યો છે. હું તમને મૂળ વાત જે કરું છું એ પુણ્ય નહીં કરું છું. આપણે ત્યાં 18 પાપ બતાવવામાં આવે છે, એની સામે 18 પુણ્ય બતાવવામાં આવે છે. તો એની સામે 9 પુણ્ય બતાવવામાં આવે છે. તો 9 પુણ્ય કેમ બતાવ્યા? કારણ, એક એક પુણ્યમાં એ બળ છે કે બબ્બે પાપને હટાવે. તમને અને મને 18 પાપની બધાને ખબર છે, 9 પુણ્યની ઘણા ઓછા ને ખબર છે. અન્ન પુણ્ય, ભૂખ્યાને અન્ય આપવું, જળ પુણ્ય, પાણી પાવું, વસ્ત્ર પુણ્ય, જેની પાસે પહેરવાનું વસ્ત્ર ન હોય ને એને વસ્ત્ર આપવું, અમે 1000 પાપ જાણો ને એને હટાવવા માટે ભગવાને પુણ્ય નવ બતાવે. સ્થાન પુણ્ય, કોઈ ઠેકાણું ન હોય ને, અથવા તને બે ભાઈ છું, સ્થાન પુણ્ય. હા, ચાર તંગ ચાલે એટલી એની અનાજની વ્યવસ્થા કરી આપવી. વસ્તી પુણ્ય, એને કામે લગાડી દેવો. મન પુણ્ય, અહીંયા તો અમે કોને કામે લગાડીએ ને, કોને ઘેર બેસાડીએ ને, કોને પાણી પાવા જઈએ. મન પુણ્ય. અરે, આ જગતની અંદર જે કોઈ ચર્ચા હોય એને એ પરમાત્મા જળ મળે એમ કરજો. દુકાળ હોય ત્યાં સુકાળ થાય આમ કરજો. પ્રાર્થનાનું બળ એક વિષય રાખ્યો છે આપણે આ પર્યુષણ પર્વમાં, પાવર ઓફ ધ પ્રેયર. પ્રાર્થનાની અંદર શું બળ રહેલું છે? તમારામાંથી કોઈને વિચાર આવે અહીં આપણે પ્રાર્થના કરીએ કે દુકાળ હોય ત્યાં સુકાળ થજો, હા, તો શું વરસાદ પડશે? વરસાદ પડશે હું કહું છું. અમે કોઈ દાડો આ વિચાર કર્યો નથી. એ મન પુણ્ય છે. તમે મનથી પુણ્ય ના કરી શકો. હું અને તમે મનથી આપણામાં, અરે આ મારો પગ ભાંગ્યો, આ મારો પગ દુખે છે, મારું માથું દુખે છે, આમ થાય છે, મને આમ થાય છે, હું મારામાંથી નીકળતો નથી. હું દિવસમાં 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, અરે 24 કલાક માંથી 8 કલાક મારામાંથી બહાર ના નીકળું. હું એ વિચાર ન કરું મારા કરતા કેટલા દુખી છે બિચારા. અમે એમને માટે શુભ ભાવના કરી નથી. મન પુણ્ય, વચન પુણ્ય. કોઈ આવ્યું ને એને તકલીફ હોય, કિરણભાઈ મને બહુ મૂંઝવણ છે, બેસભાઈ હું તને પૈસાની મદદ નહીં કરી શકું, પણ હું તને કઈ એને એમાંથી નિરાકરણ તો કરી આપું. બેસ, તું કે તારી વાત. વચન પુણ્ય. તમે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે વ્યક્તિને કોને કપડું ફાટતું હોય ને, એ વખતે એક ટાંકો જો ભરાવ્યો હોય ને, હા, સાર્થક થઈ જાય, પેલાનું જીવન બચી જાય. કાય પુણ્ય. અરે કઈ ન કરું તો મુંબઈમાં ગાડીઓની દોડાદોડમાં, હા, પેલા મોટરવાલા ઉભા ન રાખતા હોય તો બે બાજુ જોઈને કોઈ વૃદ્ધનો હાથ પકડી હું ક્રોસ ના કરાવું. અને ન કરાવી શકું તો વિચાર તો કરું. અરે ને, હું કઈ વિચાર કરતો નથી. તમે કોઈ માટે બેસીને પ્રાર્થના કરી કે તમે કહો કે હા, દરરોજ દિવસમાં 15 મિનિટ હું જગતના જીવો માટે પ્રાર્થના કરું છું કે ભગવાન બધા ભૂખ્યા જાગે, ભૂખ્યા સૂઈ ન જાય, ભોજન કરીને સૂઈ જાય. નથી કરી, માફ કરજો. ચેક યોર સેલ્ફ. મારા વાર્તાલાપમાં ત્યાં એ કહું છું, આગ્રહ કરીને, આ નહીં આવે ને ધર્મ થવું. ત્યાં સુધી ગઈકાલે મેં તમને કહ્યું, સમ્યક દર્શન ક્યાંથી થાય? અમે માની લીધું અમારામાં સમ્યક દર્શન છે અને અમારું આ સમ્યક દર્શન છે. આત્મૈક્ય ભાવ આવે, જગતના જીવો મારી તુલ્ય છે, મારા છોકરાને મેડિકલમાં એડમિશન મળી જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું. હે ચકેશ્વરી માતા, હે પદ્માવતી માતા, ઘંટાકરણજી તમને સુખડી ચડાવી. અરે, પાડોશીને છોકરા માટે પ્રાર્થના કરી? કોઈ પાડોશી બેકાર એને જોબ ન હોય મેં વિચાર કર્યો? એને ધંધો મળે બાપરો, ઘર કઈ રીતે ચલાવતો હશે? અને મારી શક્તિ હોય તો મેં મદદ કરી? એને ખબર પણ ન પડે એ પ્રમાણે અનાજ વાળો આવીને કોને મોકલી છે ખબર નથી. છેટે કીધું કે આ સરનામું તમારું છે ને, આ બે ગુણ મોકલી છે, ચોખાની ને દાળની. કર્યું જે પૈસા મારી હું બેંકમાં પૈસા વધારતો જઉં છું વધારતો જઉં છું, મારી જોડે જે આવવાના નથી, મારી મુઠ્ઠી ખુલ્લી રહી જશે જય ત્યારે. આ છોકરા મારી ઘડિયાળ કાઢી લેશે, મેં કહી રાખ્યું છે એમને કે ભાઈ આ ઘડિયાળ હું જયારે જઉં ને ત્યારે તમે કાઢી લેજો, અને અમારો એક જૂનો રામો જે છે ને શું પાંડુ ને આપવાની છે, મેં કહી રાખ્યું છે. હું કહી ન રાખું ને તો એ છોકરા કાઢી લેશે. હું પહેરતો નથી પણ હીરાની વીંટી પહેરતો હોઉં તો રાખતે કે ના દા બાપા જોડે તો પહોંચશે. પહોંચતું નથી, તમે સમજ્યા? તમે ભૂલતા નહીં આ જાગૃતિ ક્યાં કેટલી છે. મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. ભગવાને આઠ પુણ્ય કીધા પછી એક અદભુત વાત કરી, નમસ્કાર પુણ્ય. મેં બીજામાંથી ગુણ લીધો. અહીંયા જે કચરો સાફ કરતો હતો એને મેં કીધું કે આ તારો ગુણ છે. પડેલો કચરો ઝાડુ વાળીને કેમ સાફ કરે એ એનો ગુણ છે. કદાચ કોઈ દ્રષ્ટાંતથી તમને આ સમજાઈ જાય. સમજા ને તું વધારે સમજાય. તું વાણિયો હતો, આપણાની સ્થિતિ બહુ સારી નહોતી. સમજા ને એક ગામથી બીજે ગામ કઈ 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 ત્યાં આવકનું સાધન મળે એમ હતું. પત્નીને એને કહ્યું હા કાલ સવારે વહેલો જવું કે પગે ચાલીને. હા પત્નીએ વહેલી સવારે ઉઠી સમજા ને અને બે રોટલા કરી ભાતું બાંધી વાણીઓ નીકળ્યો. લંબાણ નહીં કરું હું, ટૂંકામાં ટૂંકી રીતે તમને કહી, તમે સમજવાનો પ્રયત્ન કરજો. જઈ રહ્યો હતો, સૂર્ય ઉગ્યો અને અને વાણીઓ ચાલતો હતો. વાણિયાને મનમાં થયું એકલો જઉં છું, હા સોબત હોય તો સારું. એમાં એને જોયું હા કે પાછળ કોઈ કાળો કામળો ઓઢેલો, હા પગમાં જોડા હતા નહીં, હા વસ્ત્ર પણ પહેરેલું એ અડધું વસ્ત્ર હતું, અડધા પગ ખુલ્લા હતા. એવો કોઈ ગરીબ માણસ આવતો હતો. વાણિયો ઉભો રહ્યો, ચાલ ભાઈ હા એક કરતા બે ભલા. પેલો ત્યાં જ ઉભો રહ્યો સાત પગલા પાછળ. વાણિયાને લાગ્યું તો મને મહાજન સમજી અને આ સંકોચાતો હશે, બીજી કોઈ એવી જાતિનો અસ્પૃશ્ય કે કોઈ હશે તો. વાણીઓ કે સારું ભાઈ ચાલ, ચાલવા લાગ્યો. આગળ વાણીઓ સાત આઠ ડગલા પાછળ પેલો ચાલતા હતા, ચાલતા હતા. બપોરના એક વાગ્યો, સાડા બાર થયા, ભોજનનો સમય થયો. વાણિયાએ કહ્યું કે જો પેલું મોટું ઝાડ આવે ને એની નીચે કઈ ભાથું વાપરી લઈએ. એટલે જયારે ઝાડ આવ્યું ને ત્યારે એક બીજા નાના ઝાડનો છાયો હતો ત્યાં પેલો બેઠો. મોટા ઝાડના છાયામાં વાણિયો બેઠો. વાણિયાને લાગ્યું શરમાતો લાગે છે મારાથી. હા વાણિયાએ છોડ્યું ભાતાનું, હા બે રોટલા હતા એક રોટલો લીધો, બે મરચા મૂક્યા, ગોળનું અડધું ઢેફું મૂક્યું, આમ કરી સમજા ને. અને ત્યાં પેલા નાના નાના છાયામાં જઈને પેલાને કીધું લે ભાઈ. વાણિયાને લાગ્યું એની પાસે ભાતું નથી, હા તું એ ખાઈ લે કે. પેલા આમ કરીને આમ લઈ લીધું. વાણિયાને એનું મોઢું જોવા મળ્યું નહીં. વાણિયાએ ભોજન પતાવી લીધું, પેલા એ પતાવી લીધું. વાણિયો ઉભો થયો, પેલો ઉભો થયો. વાણિયો આગળ ચાલવા લાગ્યો, પેલો સાત આઠ ડગલા પાછળ. ગામ આવી ગયું. વાણિયાએ કહ્યું ચાલ ભાઈ એક કરતા બે ભલા, જો રસ્તો કપાઈ ગયો. સવારના નીકળેલા ગામ ઠીક સાંજે આવ્યું. હા વાણિયો કે જા ભાઈ તું તારે રસ્તે હું મારે રસ્તે. પેલો ઉભો રહ્યો. પેલાએ કહ્યું કે તમે મને ભોજન કરાવ્યું, તમારો ઉપકાર ચડી ગયો મારા ઉપર, હું તમને શું આપું. વાણિયો કે ભલા તું મને શું આપ, તું શું આપી શકે મને, તમારે શું જોઈએ છે. હા વાણિયાને શું જોઈતું હોય, વાણિયાને કલદાર જોઈએ. વાણિયો વૈશ્ય નહીં, અર્થ જોઈએ ને એનું નામ વાણિયો. એને પૈસાની નજર હોય. વાણિયાએ કીધું મારે તો પૈસા જોઈએ. પેલાએ કીધું હું યમરાજના દરબારમાં કારકુન છું. હા વાણીઓ તમને પાછળ લખી ગયો સારું થયું તે હમણાં કીધું હજ વચ્ચે રસ્તામાં કીધું હોત તો ફાટી પડે તમે ગામ આવી ગયું તમે ચિંતા નહીં કરો કે તમે વૈદ બનો વૈદ વાણીઓ કે મને હાથમાં નાડી પકડતા આવડતી નથી તમારે કઈ જરૂર નથી હું તમારે એક બોર્ડ લગાડી રાખું અંતકાળના વૈદ હા જેને લાગે હવે કોઈ ઉપાય નથી એ વખતે આ વૈદરાજ સમજ્યા ને હા એની દવા કરશે એટલે દર્દી એવો હશે કે તમારા તમારા દવાખાને નહીં આવે તમને એને ઘેર જવું પડશે તમારે જોવું હું તમને દેખાઈશ હા માથા પાછળ જો ઉભો હા તો તમારે સમજવું કે બચી જશે પગ પાછળ ઉભો તો મર્યો સમજવું માન્યો કે મારે કરવાનું શું બધો હું માથા પાછળ ઉભો તો તમારે દવા આપશે પૈસા પહેલેથી લઈ લેવા તમારે કેવું એક સાથે 100 દિવસની દવા આપું છું એક સાથે 100 દિવસની દવા આપું છું પૈસા લઈ લેવા અને શરત એ કે જો આને દર્દીને કંઈ પણ થાય બધા પૈસા પાછા મારી દવા ગઈ પગ પાછે જો ઉભો હું હા તો તમારે આંખો મીચીને હાથ જોડવા તમારે કેવું 3 મિનિટ આંખો બંધ રાખીને સમજ્યા કે નહીં કે મારી પાસે એમની દવા નથી હું તમારી ફી ઘેરાવવાની નહીં લઉં મર્યો સમજવું ચાલ્યું ધમધોકાર ચાલ્યું બધા સમજે સમજાને વૈદ્ય બોલાવ અને જો વૈદ્યને બોલાવ્યો હું માંદો આવું ને એ વૈદ્યને બોલાવે અને વૈદ્ય કે માફ કરજો મારી પાસે દવા નથી હા તો છોકરાઓ વિલ પર સહી કરાવે કાલ ગયા હવે હા અને કે સમજાને 100 દાડાની એ 10 દાડે 15 દાડે 20 દાડે 40 દાડે બેઠો થયો ચાલો વસૂલ થઈ ગયું ચાલ્યું ધરાડ કરતો ચાલ્યું સમજ્યા કે નહીં માણિયાનું પેલા એ કીધેલું આ વાત કોઈને નહીં કરવી તમારી પત્નીને પણ નહીં કરવી તમે જો કોઈને પણ આ વાત કહેતો જૈન ધર્મનું આ કથાનું રહસ્ય સમજાને હું કોઈ વાર સમજાવી અથવા તમારા માટે લાગે આવી તે વાલી જૈન કથા હોય હા યમરાજને ત્યાં કારકુનની એટલે તમે એમાં પડશો નહીં હમણાં અત્યારે હા હું તમને કહી રાખું ને મને 50 વર્ષનો આ વાર્તાલાપોનો અનુભવ છે સમજાને સાંભળનારાઓને ઘણી વાર એટલી ઉતાવળ હોય છે ને કે એમનું મગજ 4th ડાયમેન્શનમાં વર્ક કરતું હોય છે તમે 4th માં ને 3rd માં રહેજો બસ બન્યું એ શું 7 મજલાનું મકાન થઈ ગયું તમે સમજ્યા ને વૈદરાજ માન વૈદરાજ થઈ ગયા હા એમને દીકરો થયો દીકરો 5 વર્ષનો હતો એકદમ લાડકો લાડકો જ હોય બધાને પોતાના દીકરા વહાલા જ હોય છે ને એક વાર વિચાર આવ્યો કે આ દીકરાનો શું છે એટલે જઈને પેલાને યાદ કર્યો એને કહેલું મને યાદ કરતો ત્યારે આવી આવ્યો આ દીકરાનું શું છે મારા દીકરાનું પેલા એ કીધું મને ખબર નથી એને ચોપડો જોઉં કરમનો ના તો તમને જવાબ આપું તો કે તું જલ્દી જોઈને કે ગયો ને પાછો આવ્યો એને કીધું કહું હા કેવા જેવું નથી તમે આવી બન્યો તમે હમણાં મને કહો કિણભાઈ એક વાત છે તમને કહેવા જેવી નથી જુઓ તમે મને થાય કહો ભાઈ હવે હા તમે જો ન જ કીધું હોય ને તો વાંધો નહીં તમે કહો ખરા કિણભાઈ એક બહુ ગંભીર વાત છે સમજ્યા ને પણ તમને નથી કહેવાયું તમારે માટે નહીં જ છે આવી બન્યું હા અત્યારે મારું 1.5 વાગ્યાનું ખાવાનું બગડી જાય તમે આ વાત કરો તો તમે સમજ્યા તમે કરો તો મને અસર થાય એવું નથી કહી હું કહી રાખું તમને બસ બન્યું એ પેલો કહેવા લાગ્યો ના ના કો તો કે જુઓ લગ્ન કરશો બહુ આવશે સુહાગની રાત્રે પતિ પત્ની મળશે, એ દાડે એક સર્પ કરડશે, મૃત્યુ પામશે. હે, તો લગ્ન જ ન કરું એ કે મારો વિષય નથી. તમે શું કરો ને શું નહીં એ વિષય મારો નથી. વૈદરા દર વખતે છોકરો તો 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષનો, અને એ જમાનામાં તો એ હતું ને કે સત્પણ તો 6-7-8 વર્ષ તો થઈ જાય હોય ને થઈ જાય. અમારા વખતમાં એ હતું. મારા સત્પણ કુસુમબેન 6 મહિનાના હતા અને હું 2 વર્ષનો હતો ત્યારે થયા છે. હા, અને એ પણ મારા બાપને ને મારી માને કઈ ખબર નહોતી. તમારા જેવા કોઈએ કીધું, સમજ્યા ને શું, કે મોહનભાઈ નો દીકરો હા અને ભોગીલાલ શેઠની દીકરી, ચલો લાવો રૂપિયો. સત્પણ થઈ ગયા મને પોતાને, પણ હું 14-15-17 વર્ષ તો થયો ત્યારે ખબર પડી છે હા કે મારા સત્પણ થયા છે. એટલે એ જમાનો એ હતો. વૈદરાજે કીધું મારે સત્પણ કરવા જ નથી છોકરા. 17,000-19,000 નહીં કે મોટા મોટા ની કન્યાઓ આવવા લાગી. વૈદરાજ ના પડે, એની પત્ની કે આમને ગાંડપણ થયું છે. શું પેલી વાત તો કહેવાની નહોતી. એક વખત વૈદરાજ બહારગામ ગયેલા, નગર શેઠ ની દીકરી નું શ્રીફળ આવ્યું. હા, વૈદરાજ ની પત્ની એ લઈ લીધું. એ તો બબડાટ કરે, કઈ સમજતા નથી, અક્કલ નથી એમનામાં. ઘણી વાર દરેક પત્નીઓને આ લાગે છે હો કે એમના પતિમાં થોડી ઓછી અક્કલ છે. વૈદરાજ આવ્યા, બધા મુબારકબાદી આપવા લાગ્યા. હા, કોમ્પ્લિમેન્ટ સેના કે નગર શેઠની દીકરીના થયા. ઘેર આવ્યા ખૂબ નારાજ. પણ હવે એ જમાનો તો એવો હતો કે મોડેથી બોલાયું એ બોલાયું. એ કે હું લગ્ન આ વખત નહીં કરું. વૈદરાજની પત્ની એ નગર શેઠની પત્નીને કીધું કે એ હતા ને મેં સત્પણ કર્યું છે એટલે એમને નારાજી છે. સમજા કે ને, આ પ્રસંગ કઈ વાર્તાલાપ પૂરો કરી સમજા ને. શું લગ્ન આવતે વર્ષે કરી, સારું કે હવે અમારી દીકરી નાતી ધોતી થઈ છે એટલે હવે જેટલા વહેલા લગ્ન થાય એટલું સારું. સમજ્યા ને, બીજું વર્ષ હતું, હવે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું. લગ્ન થયા ના, લગ્ન થઈને મહિના પછી સમજ્યા ને, નગર શેઠની દીકરી ઘેર આવી. શેઠ પૂરેપૂરા નારાજ હતા. એને તો પેલા વ્યંતર નો પરિચય હતો. ખલાસા છેલ્લો દાડો છે. રાત્રે 11 વાગે 3જા મજલાની મેળી ઉપર વધુ ગઈ. થોડીક વાર પછી દીકરો હતો ને બાપને પગે લાગ્યો, ઉપરની મેળીએ ગયો. બેડરૂમ એ વખતે એવી રીતે રાખવામાં આવતા. શેઠ જોઈ રહ્યા ને જતો. શેઠને ખાતરી હતી, છેલ્લી વાર જીવતો જોયો છે અને છોકરાને. હું તમને 18 પાપ અને એની સામે 9 પુણ્યની વાત કરું છું હા, અને એની પ્રેક્ટિકેલિટી શું છે એ તમને કહેવા માંગુ છું. છેક પોતે ઘર મંદિર હતું ને એમાં જઈને ધ્રુતકે રડ્યા. પતિ પત્ની બંને પહેલી વાર સુહાગ રાતમાં મળ્યા, વાતો કરતા હતા, અઠારીમાં બેસીને વાતો કરતા હતા. 10 વાગે 11 વાગે 11:30 12:30 હા નીચે શેઠ તો જાગતા હતા. એને લાગ્યું કે સાપ આવ્યો હશે, એને કરડ્યો હશે. અને અહીંયા બંને વાતોમાં એટલા, એક નગર શેઠની દીકરી ને વૈદરાજનો દીકરો, વાતોમાં એટલા તલ્લીન હતા. ત્યાં શેરીની અંદર કોઈ ભિખારણ દાખલ થઈ રાત્રે 12:30 વાગે, મા બાપ 3 દિવસથી ભૂખી છું, કઈ વધ્યું ઘટ્યું હોય તો આપજો આપજો આપજો, એમનું ધ્યાન પણ નતું. પેલી રાત્રે ભેગા થયેલા પતિ પત્ની નું ધ્યાન પણ ન હોય, સ્વાભાવિક. અને એટલામાં એ અવાજ નજીક નજીક આવતો ગયો ને, અને એટલામાં પેલી ભિખારીને બાળક આવ્યું, સગર્ભા હતી, પૂરા દાડા હતા, દિવસો સુધી ખાધું નહોતું એટલે ભીખ માંગવા તો જવું જ પડે, એટલે બિચારી ભીખ માંગતી. બાળક આવ્યું ને રડવાનો અવાજ આવ્યો, નગરચરતી દીકરી ઉભી થઈ ગઈ. એને પતિને કીધું, સ્વામી ભિખારીને બાળક આવ્યું. પતિ કે આપણે શું કરી શકીએ? કીધું, બિચારી ભૂખી છે, તમે જો આજ્ઞા આપો ને તો હું નીચે જઈ અને ઘરમાં આટલી મીઠાઈ છે આપી આવું. એ કે પણ તને નવા ઘરમાં, અરે કે મને ખબર છે, નીચે ચોકની અંદર પતરાળા પડ્યા છે, એમાં મીઠાઈ છે. તો કે જા તું. પતિ આજ્ઞા આપી, તરત જ એને એક ઓઢવાનું લીધું, ચોરસો લીધો, એક પોતાની સાડી લીધી, કથા હું પૂરી કરું છું. અને અને એ લઈને નીચે ઉતરી સરસડાટ કરતી, પાણીનો એક કળછીઓ લીધો, એક નાની ટોપલીની અંદર એને મીઠાઈ લીધી. સમજા કે નહીં? બહાર આવી, બહારના ખોલી કાઢ્યા એને, પેલી રસ્તામાં શેરીમાં હદ વચ્ચે બાળક એને આવેલું. સમજા કે નહીં? શું? બહાર આવીને એને કીધું, બેન, તમે 5 મિનિટ જ કથા આવે સાંભળજો, બેન બેટા તું આ ઓટલા પર આવી જા, હું આ ચોરસો અહીંયા પાથરું છું, આ પાણીનો કળછીઓ છે અને આમાં આમાં મીઠાઈ છે, તું ખાજે, આ મારો સાલ્લો છે, એ બદલીને તું પહેરી લે, અને આ બધા આવા લોહિયાળા કપડાં છે ને કાઢી નાખ. આવતીકાલે સવારે મારા સસરાને કહીને હું તારી વ્યવસ્થા કરી આપીશ. અત્યારે હવે બાળક લઈને ક્યાંય જતી નહીં, આ મારા ઓટલા પર રહેતું. પેલી ભિખારણ કહેવા લાગી, તમે મોટા ઘરના વહુ, મહિના પહેલા તો તમારા લગ્ન થયા છે, તમે જાતે આવ્યા અહીંયા ઉતરીને. પેલી હાથ જોડ્યા, એને કીધું, બેન તું માતા થઈ છે, હું માતા થવાની છું, મારી ફરજ છે, પૂરું થઈ ગયું. સવાર પડી, બહુ ઉતરી સડસડાટ કરતી, છેક પૂજાના એમાંથી બહાર બેઠેલા, એને લાગ્યું કે હવે પોક મુકાતે થોડી વારમાં, બહુ ઉતરીને તો ઠેક નીચે ઉતરી ગઈ. એટલે થયું, નાનડિયા છે, સુઈ ગયો હશે ને પેલો મરી ગયો હશે, સર્પ કરડ્યો હશે, ઝેર લાગ્યું હશે, સમજાને ખબર નથી આને કે પતિ મૃત્યુ પામ્યો છે ને વિધવા થઈ છે. એટલામાં દીકરો ઉતર્યો, પગે લાગ્યો બાપને, જોઈ રહ્યા. કોઈ દાડો એ બન્યું નહોતું કે પેલા વેન્તરે કહેલું ખોટું પડ્યું હોય. એ પૂજાના મંદિરમાં ગયા, વેન્તરને એકદમ યાદ કરે, વેન્તર આવ્યો, એને કહ્યું, તે મને કહ્યું તું લગ્નની પહેલી રાત્રે સર્પ. એ કે હા, એ મેં કહ્યું તું તમને, મારો છોકરો તો જીવે છે. એ કે મને શું ખબર, હું જોઈ આવું હિસાબ. ગયો ને પાછો આવ્યો, એને કહ્યું, તમારા ભગવાને કીધેલા 99 પુણ્ય તમારા દીકરાની વહુએ એક સાથે કરી નાખ્યા, અને એના ખાતામાં એક સિક્કો પડ્યો છે, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તમારો દીકરો તમારા દીકરાની વહુ જીવે છે ત્યાં સુધી કોઈ દાડો મરવાનો નથી. એ તો કેવી રીતે? તો કે અન્ન પુણ્ય, ટોપલીમાં મીઠાઈ લઈ ગઈ, જળ પુણ્ય, કળથિયો પાણીનો લઈ ગઈ, વસ્ત્ર પુણ્ય, બદલવાની સાડી લઈ ગઈ, સમજ્યા? સ્થાન પુણ્ય, તું શેરીમાં તે બાળકને લઈ આ મારા ઘરના મોટા ઓટલા ઉપર આ રાત કાઢ, વધતી પુણ્ય તારે માટે મારા સસરાને કહી અને બધી વ્યવસ્થા તારી કરી આપીશ, ઠેકાને પાડીશ તને. મન પુણ્ય ઉભી થઈ ગઈ કે અરે રે સ્વામી, અને બાળક આવ્યું. વચન પુણ્ય આવીને નીચે કીધું કે ગભરાતી નહીં. કાય પુણ્ય તણે દાદર જાતે ઉતરી. છેલ્લું નમસ્કાર પુણ્ય, તું ભિખારણ અને હું નગરસેઠના ની દીકરી ને વૈદરાજ ના દીકરાની વહુ નથી. તું માતા છે, હું માતા થવાની છું. નવે પુણ્ય ને એક રાતમાં કરી નાખી. ભગવાનની આખી વાત જે છે તમે સમજા કે નહીં? શુભ ભાવ વડે મેં તમને કહ્યું ને, વાર્તાલાપ પૂરો કરી છે. તમારી આ ઇંતેજારી, તમારો સાંભળવાનો આ ભાવ, હા, તમારી આ તન્મયતા, મારી આંખો મેં તમને કહ્યું ને ભીની છે, આનંદમાં ભીની છે, ખુશીમાં કે આવા જો મને સાંભળનારા મળે ને, સાંભળનારા 50 જણ મળે, 40 જણ મળે, 20 જણ મળે, અરે અરે, જેને જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવાનો, ભગવાનની જીન વાણી સાંભળવાનો ભાવોલ્લા છો. ઓહો, પ્રભુએ આવી વાતો કરી અમારા માટે, અમારા ઉદ્ધાર માટે, અમારા ઉદ્ધાર માટે. અને ભગવાને જે કીધું એ આવું કહ્યું. હા, મારું ચિકાગો આવવાનું હું સાર્થક માનીશ, મને આ ખ્યાલ હતો નહીં. એપ્રિલ મહિના, મે મહિનામાં નક્કી થયું તો મને બિલકુલ કલ્પના પણ ન. મેં કીધું ભાઈ નથી, ચાલો હું દેરાતર થયા પછી ચિકાગો નથી ગયો ને ભગવાનના દર્શન થશે, આ લાભ મળશે. પર્યુષણ તો મારે કરવાના જ હતા, હું અહીંયા ક્યાંય પણ પર્યુષણ અવશ્ય કરત, ચિકાગોમાં પર્યુષણનો લાભ મને મળશે. આ જ ભાવ હતો, આવો નહોતો કે હું બોલું અને મને કહેવામાં આવે. મને કાલ રાત્રે કહેવામાં આવ્યું, સમજ્યા ને, તમે હજી 1.5 કલાક ચલાવો ને તો કોઈ ઉઠે એમ નથી. અહીંથી મારી આંખમાં પાણી આવી ગયું, મારી આંખમાં પાણી આવી ગયા. મને કોઈ કે કહ્યું કિરણભાઈ અહીંયા રોકાઈ જાઓ 15 દાડા, અમને સ્વાધ્યાય કરાવીને જાઓ. મેં કીધું ભાઈ મને નથી, મારે તો અહીંયા પછી પૂરું થાય છે મારું જવાનું, 170 દાડા મારે પૂરા થાય છે. મને કે ટિકિટ આપી દો, હું ફાડી નાખીશ ટિકિટ, કે $200 વધારે આપી 6 મહિના કરી આપું. અરે અરે અરે, તમારા હૃદયમાં તમે ઓળખો છો મને? ઓળખતા નથી, હું તમારામાંથી કોઈને ઓળખતો નથી. તમારો જે ભાવ છે ને, એ ભાવની હું અનુમોદના કરું છું, વારંવાર અનુમોદના કરું છું. તમે તમારા એ ભાવને પુત્ત રાખજો, આટલી નમ્ર વિનંતી કરું છું. વર્ધમાન, ભગવાનનું નામ વર્ધમાન છે. વાર્તાલાપ પૂરો કરું છું. લોગચ્છની અંદર પાછમ તહ વર્ધમાનં છે આવ્યું. મહાવીર સ્વામી કેમ નહીં આવ્યું? ભગવાનનું નામ મહાવીર સ્વામી પણ છે, મહાવીર સ્વામી કેમ નહીં આવ્યું? વર્ધમાન નામ આવ્યું. વર્ધમાન એટલે વધતું જતું, બધું વધતું જતું, સદભાવ વધતો જતો, ધર્મ વધતો જતો, સંપત્તિ વધતી જતી, કુશલાનુબંધી પુણ્ય વધતું જતું. તમે સર્વ વધતું જતું માગજો ભગવાન પાસે. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનુવાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગતઃ. સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. મંત્ર છે આ, તમે કઈ ન ગણાય, નવકારે ન ગણાય, આ ગણજો. સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો. અને તમે સુખી થઈ જશો. દુઃખ કોઈ દાડો જીવનમાં નહીં આવે, નહીં આવે. કર્મ જે કર્યા તેને ભોગવવા પડશે એમ નહીં માનતા. તમે વર્તમાનની અંદર જે ભાવધારા કરશો ને, કર્મ પીગળવા માંડશે. જે કઈ પાપ કર્મો કર્યા છે પીગળવા માંડશે. સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. રાત્રે ફરીથી આપણે વાર્તાલાપ માટે ફરીથી અહીંયા એકત્ર થઈ ગઈ છે.